चरणों में तिरगा पूजा उपाय श्री सिद्धांत सुपाठिका मुनिवरा रत्न पंचे परमेश प्रतिदिन कुर्वन्तु वो मंगल।
जैन सिद्धांत प्रश्नोत्तरमाला भाग पहलो
સમયસાર ખુલી આપણે નવ પછી કળશ દસ એ આપણે લઈએ સમયસાર કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 70 સમયસાર કોમ્પ્યુટરમાં પેજ નંબર 70 અને જો પુસ્તક હોય તો પુસ્તકમાં પાનું 36 પાના ઉપર 10મો કળશ આપ્યો છે કળશ 10મો વધ્યો 9 કળશ સુધી આપણે સાથે કર્યો છે હવે આ 10મો કળશ આપણે આજે લઈએ તો 10મો કળશ એટલે 10મો શ્લોક એમાં કહે છે કે આગળ શુદ્ધ નયનો ઉદય થાય છે તેની સૂચનારૂપ શ્લોક કહે છે હવે પછી જે વાત આવવાની છે એ શુદ્ધ નયની વાત આવવાની છે અને એની સૂચનારૂપે આ કળશ શ્લોક અમૃતચંદ્રાચાર્ય ભગવાને કહ્યો છે કે હવે 13, 14, 15 એ બધી જે ગાથા જે છે એ ગાથાની અંદર જે શુદ્ધ નયની વાત કરવાની છે એ કુંકુંડાચાર્ય ભગવાનની ગાથા છે તો એ ગાથાની ટીકા લખતા પહેલા અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાન શ્લોક 10મો કહે છે જેમ કે હવે શુદ્ધ નયનો ઉદય થાય છે એની સૂચના રૂપે એટલે હવે શુદ્ધ નયની વાત આવશે તો એની શરૂઆત કરતા એક શ્લોક અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે એ આ શ્લોક 10મો અથવા તો કળશ 10મો શ્લોક 10માનો અર્થ છે અહીંયા કે શુદ્ધ નય આત્મા સ્વભાવમ પ્રકાશન અદ્વિદેતી એટલે કે શુદ્ધ નય આત્માના સ્વભાવને પ્રગટ કરતો ઉદય રૂપ થાય છે શુદ્ધ નય એવો છે કે આત્માના સ્વભાવને પ્રગટ કરતો ઉદય રૂપ થાય છે આપણે આ થોડું કરેલું છે એમાં આત્મ સ્વભાવ કેવો પ્રગટ કરે છે આત્માના સ્વભાવને પ્રગટ કરતો ઉદય રૂપ થાય છે એમાં આત્માના સ્વભાવને કેવો પ્રગટ કરે છે પરદ્રવ્ય પરદ્રવ્યના ભાવો તથા પરદ્રવ્યના નિમિત્તની તથા પોતાના વિભાવો ત્રણ પર વસ્તુ લીધી એક તો પરદ્રવ્ય લીધું છે અને પરદ્રવ્યના ભાવ પરદ્રવ્યના ભાવ એટલે આત્મા સિવાયના બીજા જે કઈ ભાવ છે તે પરદ્રવ્યના ભાવ અને પરદ્રવ્યના નિમિત્તની તથા પોતાના વિભાવ ભાવો એ બે ભાવો છે તો પોતાના પણ એ ભાવો પરના નિમિત્તે થાય છે એટલા માટે એ ભાવોને પણ અપેક્ષાથી એમ કહેવામાં આવે છે કે પરના ભાવ છે એવું પણ શાસ્ત્રમાં કહેવામાં આવે છે પણ અહીંયા ત્રણ પર વસ્તુ લીધી છે એક તો પરદ્રવ્ય જેમાં પોતાનું સ્વરૂપ ક્યારેય વ્યાપતું નથી કે પરદ્રવ્ય પોતાનામાં વ્યાપતું નથી એવું પરદ્રવ્ય પરદ્રવ્યના ભાવો એટલે કે એના જ એ ભાવ એટલે એક રીતે કહીએ તો સોનું તો સોનું સોના રૂપે પણ અમે એ સોનાનો ભાવ છે એટલે એના જે ગુણ પર્યાય જે છે તે એ બધું પરદ્રવ્યના ભાવ અને એવા પરદ્રવ્યના નિમિત્તથી આત્મા એ પરદ્રવ્ય તરફ લક્ષ્ય કરે એટલે એના નિમિત્તથી થતા પોતાના ભાવો એ પોતાના ભાવ પોતાના છે પણ એ વિભાવ ભાવ છે સ્વભાવ નથી એટલે આત્માના ભાવ નથી અને એ ભાવ ક્ષણિક છે એવા વિભાવ ભાવ એટલે એવા બધા જ પર ભાવોથી ભિન્ન ભગવાન આત્મા છે એવું અહીંયા શુદ્ધ લય દ્વારા આત્મા સ્વરૂપ પ્રગટ થાય છે. આત્માનો સ્વભાવ એવો પ્રગટ થાય છે. અહીંયા એમ કહ્યું કે શુદ્ધ લય આત્માના સ્વભાવને પ્રગટ કરે છે અને એ આત્માનો સ્વભાવ કેવો પ્રગટ કરે છે તો બધાથી જુદો ભિન્ન તેવો આત્માનો સ્વભાવ પ્રગટ કરે છે અને વળી તે આત્મ સ્વભાવ સમસ્તપણે પૂર્ણ છે. સમસ્તપણે પૂર્ણ છે એટલે સમસ્ત લોકાલોકને જાણનારો છે એ રીતે પણ પૂર્ણ છે અને એમાં હવે કઈ કોઈ વસ્તુ બાકી રહી છે એવું નથી. એ આત્મ સ્વભાવમાં અનંત ગુણ છે એમાં કોઈ ગુણ ઓછો છે કે કોઈ ગુણ હજુ ઉઘડ્યો નથી કે એવું કઈ છે. આત્માના ગુણ તો બધા એવા ને એવા જ છે. એ ક્યારેય એનો તિરોભાવ પણ થતો નથી. તિરોભાવ જે થાય છે એ તો પર્યાયમાં તિરોભાવ છે. આત્મામાં તો સ્વરૂપમાં તો ક્યાંય એનો તિરોભાવ નથી. તિરોભાવ એટલે નકારી દો કે આત્માના ગુણો ક્યાંય ચાલ્યા જતા નથી. એ એકેન્દ્રીય પર્યાય ની અંદર પણ આત્માના ગુણો તો એવા ને એવા જ છે. આપણે કર્મના નિમિત્તે એમ કહીએ છીએ કે એના લીધે થઈ એને બધા ધંકાઈ ગયા છે, તિરોભાવ થયો છે, પણ એ એક અપેક્ષા છે. એવું કઈ ધંકાવું થતું નથી કે કઈ કરવું થતું નથી. માત્ર એટલું જ છે કે એ સમયની એવી યોગ્યતા છે અને એ આત્માએ પોતે જાતે ઉભી કરેલી એની યોગ્યતા છે. અને એ જ એવી યોગ્યતા જો આત્મા કરી શકતો તો પછી પોતાના શુદ્ધ સ્વરૂપની યોગ્યતા પણ એ કરી શકે. એવી યોગ્યતા પણ એ કરી શકે કે જેમાં એને શુદ્ધ સ્વરૂપ દેખાય. એટલે જે વિભાવ ભાવ રૂપે પરિણમી શકે તો પોતે સ્વભાવ ભાવ રૂપે પણ પરિણમી શકે. યોગ્યતા તો બંને પ્રકારે છે. શુદ્ધ ભાવ પણ પરિણમવાની યોગ્યતા છે અને શુદ્ધ ભાવ રૂપે પણ પરિણમવાની યોગ્યતા છે. એટલે આત્મ સ્વભાવ છે એ તો પૂરેપૂરો પૂર્ણ છે અને બહારથી ક્યાંયથી કોઈની અપેક્ષા છે નહીં. અને એ સમસ્ત લોકાલોકને જાણનાર છે. કેમ કે જ્ઞાન સ્વભાવી આત્મા છે અને જ્ઞાન ગુણ એવો છે કે કોને ન જાણે એ બધાને જાણે. જ્ઞાન બધાને જાણે અને એ જ્ઞાન જયારે એવું બધાને જાણે એવી પર્યાયની જ્ઞાનની પ્રગટ થાય છે તો એ પર્યાયને આપણે કેવળ જ્ઞાન કહીએ છીએ. કેવળ જ્ઞાન એ પર્યાય છે. એક સમયની પર્યાય છે, પછી બીજા સમયે ભલે એવી ને એવી હોય પણ એ પર્યાય છે. એટલે કેવળ જ્ઞાનની પર્યાય જયારે પ્રગટ થાય છે ત્યારે એ પોતાનું સ્વરૂપ એને પોતાને પૂરેપૂરું પાસે છે પણ જગતના બધા જ પદાર્થોનું સ્વરૂપ એને દેખાય છે. એટલે જ્ઞેય માત્ર જે જાણી શકાય જેનું જ્ઞાન કરી શકાય એ બધું એને જ્ઞાનમાં આવે છે. કેમ કે એ વખતે જાણવું પ્રત્યક્ષ થાય છે, આત્માના પ્રદેશોથી થાય છે. એમાં વચ્ચે મતિ જ્ઞાન કે શ્રુત જ્ઞાન એવું કંઈ છે નહીં. એટલે ઇન્દ્રિયો દ્વારા એ જ્ઞાન થતું નથી. એટલે સમસ્ત લોક અને અલોક બધાને એ જાણનાર છે એમ પ્રગટ કરે છે કે કેવળ ભગવાનનું જ્ઞાન એવું છે, તીર્થંકર ભગવાનનું જ્ઞાન એવું છે. અને અહીંયા વાત આવે છે કારણ કે જ્ઞાનમાં ભેદ કર્મ સંયોગથી છે. શુદ્ધ નયમાં કર્મ ગૌણ છે. જ્ઞાનના જે ભેદ કહીએ છીએ આપણે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપરે જ્ઞાન, એવા ભેદ જે છે એ તેને લઈને છે, કર્મના સંયોગોને લઈને. એટલે કે કર્મનો ઉદય આવ્યો છે અને એવા ઉદય રૂપે જયારે દશા થઈ છે, પર્યાય છે, એ પર્યાય વખતે જ્ઞાનનો ઉઘાડ ઓછો હોય કે વધારે હોય એવી એ દશા છે તો એ કર્મના સંયોગથી છે. ઉદયમાં જે આવ્યું છે અને ઉદય ભાવે વર્તવામાં આવે ત્યારે એના ભેદ દેખાય છે. ઉદયિક ભાવે વર્તવામાં આવે ત્યારે એના ભેદ દેખાય છે. પણ એને ગૌણ કરીને જોઈએ, શુદ્ધ નહીંથી વિચાર કરીએ તો આત્મામાં જે જ્ઞાન છે એ પૂર્ણ છે, પરિપૂર્ણ છે અને એ જગતના બધા જ પદાર્થોની બધી જ પર્યાયોને જાણવા આવું છે. એટલે જ્ઞાન અને દર્શન જાણવા અને દેખવા વાળું છે. આવું આત્માનું સ્વરૂપ છે. આવે કહે છે કે વળી તે આત્મ સ્વભાવને આદિ અંતથી રહિત પ્રગટ કરે છે. આત્મ સ્વભાવ કેવો છે, એવો સ્વભાવ ક્યારથી છે અને એવો સ્વભાવ કેટલો સમય સુધી રહેશે એની વાત કરતા અહીંયા કહે છે કે એવો આત્મ સ્વભાવ જ્યારથી આત્મા છે ત્યારથી છે. એની કોઈ આદિ નથી. આત્મા જ્યારથી છે ત્યારથી જ આત્માનો સ્વભાવ એવો છે. એટલે એવું નતું કે પેલા આત્માનો જુદો સ્વભાવ હતો અને હવે જુદો સ્વભાવ પછી થયો, એવું કઈ છે? શુદ્ધ સ્વભાવ જ છે એને, શુદ્ધ નહીં જોઈએ તો આત્માનો એવો શુદ્ધ છુટાવો વિકારી છે, ત્રણેય કાળ રહેવા વાળો છે, એટલે એની કોઈ આદિ નથી. અને એ રીતે એ વર્તમાનમાં પણ એવો જ સ્વભાવ છે અને ભવિષ્યમાં પણ એવો જ રહેશે, એટલે એનો કોઈ અંત પણ નથી. આદિ અને અંતથી રહીત એવો ત્રણેય કાળ શુદ્ધ સ્વભાવ આત્માનો છે. પર્યાયની વાત જુદી છે. અહીંયા આપણે કર્મના સંયોગોને લીધે, એની ઉપાધિને લીધે થઈ અને જે કઈ જોઈએ છીએ એને આપણે સાચું સમજીએ છીએ, એ પર્યાર્થિક નહીં જોઈએ છીએ, એ ક્ષણિક દ્રષ્ટિથી જોઈએ છીએ એટલે સાચું સમજીએ છીએ. પણ એવું સ્વરૂપ આત્મામાં નથી, એ બધું પર્યાય રૂપે છે, એવી ક્ષણિક અવસ્થા છે. પણ આત્માનો સ્વભાવ તો શુદ્ધ નિર્મળ, એ તો અનાદિથી છે અને અનાદિ સુધી એવો જ રહેવાનો છે. એને પર્યાયમાં શુદ્ધ પ્રગટ કરવો એટલું જ કરવાનું છે. વર્તમાન પર્યાયમાં એવો શુદ્ધ નિર્મળ સ્વભાવ પ્રગટ કરવો એટલું જ કરવાનું છે, બીજું કઈ કરવાનું નથી. એટલે આપણો જે પુરુષાર્થ છે તે વર્તમાનમાં એવા શુદ્ધ સ્વભાવ એવા આત્માને પ્રગટ કરવાનો છે, એ પર્યાયમાં આપણને અનુભવમાં આવવો જોઈએ. અત્યારે વર્તમાન પર્યાય મલિન છે એટલે એવું અનુભવાતું નથી. એ મલિનતા કાયમ રહેવા વાળી નથી, એ ક્ષણિક છે. એ મલિનતા કર્મને લઈને છે અને કર્મની સાથે જોડાવાથી થાય છે. એ મલિનતા ટળી શકે એવી છે, એ જઈ શકે એવી છે. 11મી ગાથામાં જે સમજાવવામાં આવ્યું હતું કે પાણીની સાથે જે મેલ કાદવ જે રહ્યો છે એ પાણીમાં નથી, એ પાણીની સાથે રહ્યો છે. પાણી તો એમાં શુદ્ધ જ છે, માત્ર પાણીને અને મેલને જુદા કરવાના છે. અને એ પટકડી નાખીએ એટલે ઉપર પાણી, શુદ્ધ પાણી ચોખ્ખું એનાથી જુદું આચરીને આવી જાય છે. જેને આવી દ્રષ્ટિ થઈ છે એ રીતે પાણીને, શુદ્ધ પાણીને મેળવી લે છે. પણ એને એવી દ્રષ્ટિ થઈ છે કે આ પાણી શુદ્ધ છે, મેલું દેખાતું પાણી શુદ્ધ છે, એવી એને જ્ઞાનમાં એવી દ્રષ્ટિ થઈ છે, માટે એવો પુરુષાર્થ કરે છે. એટલે અહીંયા પણ એમ કેવું છે કે આત્મા અનાદિથી અને એનો કોઈ અંત નથી, અનંત કાળ સુધી એ શુદ્ધ સ્વભાવ રૂપે જ છે. એવો જો તને વિશ્વાસ આવે તો તું એવા શુદ્ધ આત્માને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીશ. એટલે અહીંયા એમ કહ્યું કે આત્માનો સ્વભાવ ક્યારથી આવો શુદ્ધ છે, તો કોઈ એની આદિ નથી. અને એવો શુદ્ધ ક્યાં સુધી રહેશે, તો કોઈ એનો અંત નથી. આદિ અને અંત રહિત પ્રગટ કરે છે. અર્થાત કોઈ આદિથી માંડીને જે કોઈ ઉત્પન્ન કરવામાં આવ્યો નથી અને ક્યારેય કોઈ જેનો વિનાશ નથી, એવા પારિણામિક ભાવને તે પ્રગટ કરે છે. કોણ? શુદ્ધ નય. અહીંયા શુદ્ધ નયની વાત કરવામાં આવી છે, કેમ કે હવે બધી વાત આગળ શુદ્ધ નયની આવવાની છે. એટલા માટે આ શ્લોક આચાર્ય ભગવાનને કહ્યું, અમૃતચંદ્રાચાર્ય ભગવાનને એટલા માટે આ શ્લોક લખ્યું છે કે શુદ્ધ નયથી જોઈએ તો આત્માનું આવું સ્વરૂપ છે. આગળ કહે છે કે વળી તે આત્મ સ્વભાવને એક સર્વ ભેદ ભાવોથી એટલે દ્વૈત ભાવોથી રહીત એકાકાર પ્રગટ કરે છે. એ પણ આત્મામાં છે જ નહીં, એમાં ભેદ છે જ નહીં, ભેદવાળી કોઈ દ્રષ્ટિ છે જ નહીં. આત્માના ગુણને લઈએ અને એક એક કરીને જો આપણે એનું વર્ણન કરવા બેસીએ, એનો અભ્યાસ કરવો હોય તો એક પછી એક અભ્યાસ કરીએ અને એ રીતે જો આપણે વર્ણન કરીએ છીએ તો એમાં ભેદ કર્યો. અને ભેદવાળી જે શ્રદ્ધા છે એવી શ્રદ્ધાથી આત્મામાં જવાતું નથી. જુદી જુદી જગ્યા ઉપર તમે દ્રષ્ટિ કરો, લક્ષ્યને જુદી જુદી જગ્યાએ લઈ જશો તો લક્ષ્ય કોઈ એક જગ્યા ઉપર સ્થિર ન થવાને કારણે એનો અનુભવ થશે નહીં, એની પ્રાપ્તિ થશે નહીં. એટલે આત્માને એવી ગુણોની ભેદરૂપ શ્રદ્ધાથી જો જોવામાં આવશે તો એવા સ્વરૂપનો અનુભવ નહીં થાય. એ એક રૂપે જ છે અને એક રૂપે જ અનુભવાય છે, અખંડ તત્વ છે. એટલે એમાં કોઈ એવા ગુણના ભેદ નથી, એ પછી પર્યાયના પણ ભેદ નથી. ગુણમાં તો એવું છે કે આત્માના દરેક પ્રદેશમાં દરેક ગુણ રહ્યો છે, બધા જ ગુણો એકે એક પ્રદેશમાં રહ્યા છે. જેમ સાકર હોય તો સાકરનો કોઈ એક કણ છે તે મીઠો હોય અને બીજો કણ મીઠો ન હોય એવું નથી હોતું. સાકરના જેટલા ગુણ છે કે મીઠાશ છે કે જે કંઈ છે એ બધા જ કણી કણમાં હોય છે. એવી રીતે અનંત ગુણ છે એ આત્માના દરેકે દરેક પ્રદેશમાં હોય છે. એટલે એવું જ સ્વરૂપ છે, ગુણ દ્વારા બનતું આત્માનું સ્વરૂપ છે. એટલે એમાં ખરેખર જોવા જઈએ તો કોઈ ભેદ છે જ નહીં, તે બે પણ છે જ નહીં, દ્વેત છે જ નહીં, એ દ્વેત થી રહિત છે, એક આકાર જ છે. અને બીજી વાત દ્વેત લઈએ તો પર્યાય નો દ્વેત, તો પર્યાય નો દ્વેત છે એને આપણે સ્વીકારીએ છીએ જૈન દર્શનમાં. અને એ દ્વેત કેવો છે, એ ક્ષણિક વસ્તુ છે કે જેની અંદર આ આત્માનું સ્વરૂપ જણાય છે, જેમાં આ આત્મા સ્વરૂપ જણાય છે. એટલે કોઈ પણ દ્રવ્ય હોય એને પર્યાય હોય, એવી રીતે આત્મદ્રવ્ય છે એને પણ પર્યાય છે. પણ એ પર્યાયને જયારે કેવું આત્મદ્રવ્ય છે એમ જયારે વિચાર કરીએ છીએ, જયારે આત્મામાં જવું છે અંદર ત્યારે આપણે વિચાર કરીએ છીએ, ત્યારે એ પર્યાયને આપણે ગૌણ કરીએ છીએ. કેમ કે એ પર્યાય દરેક ક્ષણે બદલાતી છે, બદલાતી વસ્તુ ઉપર સ્થિરતા કરી શકાય નહીં. એટલા માટે ક્ષણે ક્ષણે જે પર્યાય બદલાઈ રહી છે એ આત્માની જ પર્યાય છે, છતાં એની ઉપર દ્રષ્ટિ કરતા નથી. એટલે એને આપણે ગૌણ કરીએ છીએ, એના ઉપર લક્ષ આપતા નથી. અને જે ધ્રુવ છે, વિકારી રહેવાવાળું દ્રવ્ય છે, એક રૂપ છે, એક પરમ પરિણામિક ભાવ છે, એના ઉપર આપણે દ્રષ્ટિ કરીએ છીએ. એટલે કોઈ પણ પ્રકારના ભેદ એમાં રહેતા નથી, દ્વેત રહેતા નથી. એવા ભગવાન આત્મા ઉપર લક્ષ કરવાથી એનો અનુભવ થાય છે, એનો પ્રતિભાસ થાય છે, એ જાણવા દેખવામાં આવે છે. અને એને જ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન કહેવાય છે. આત્માનું જ્ઞાન એ સમ્યક જ્ઞાન, અને આત્માનું દર્શન એ સમ્યક દર્શન, એની જ શ્રદ્ધા એ સમ્યક દર્શન. આત્મસદાવને એક સર્વ ભેદ ભાવોથી, દ્વૈત ભાવોથી રહિત એકાકાર પ્રગટ કરે છે, અને જેમાં સમસ્ત સંકલ્પ વિકલ્પના સમૂહો વિલય થઈ ગયા છે એવો પ્રગટ કરે છે. હવે કોઈ વિકલ્પ રહ્યા નથી કે સંકલ્પ પણ રહ્યા નથી, આમ કરવું છે તેમ કરવું છે એવું પણ નથી, એવા કોઈ વિચારો મનના વિચારો પણ એમાં રહ્યા નથી. એટલે વિકલ્પ રહિત દશા છે. શુદ્ધ નહીંથી જયારે આત્મ સ્વરૂપને જાણવામાં આવે, અનુભવવામાં આવે, ત્યારે કોઈ વિકલ્પ હોતા નથી, શુભ વિકલ્પ પણ હોતા નથી, અશુભ વિકલ્પ પણ હોતા નથી. અને એમ પણ વિકલ્પ નથી હોતો કે મારે મોક્ષ પ્રાપ્ત કરવો છે, એમ પણ વિકલ્પ નથી હોતો, મારે પુરુષાર્થ કરવો છે એવો પણ વિકલ્પ નથી હોતો. એ આત્મામાં જયારે રમણતા કરે છે ત્યારે માત્ર પોતે પોતાના સ્વરૂપનો આનંદ પ્રાપ્ત કરે છે, અને એ વખતે એને દ્વેષ પણ નથી, અને પોતે પરમ આનંદ રૂપે પરિણમે છે. એમાં વિકલ્પ કે સંકલ્પ કઈ હોતા નથી. એટલે અહીંયા કહ્યું કે સંકલ્પ વિકલ્પના સમૂહો વિલય થઈ ગયા છે એવો પ્રગટ કરે છે. કોણ? શુદ્ધ નય. આ શુદ્ધ નય બધું કરે છે. શુદ્ધ નય એ નિશ્ચય નય છે, એ સાચો નય છે, એ ભૂતાર્થ છે. અને એને જ અપનાવવાથી ધર્મની અંદર પદાર્પણ થશે, એટલે ધર્મમાં પહોંચી શકાશે, એમાં પગલા માની શકાશે. ધર્મના પગથિયા ચડવા હોય તો શુદ્ધ નય જ જોઈશે. શુદ્ધ નય વિના ધર્મ પામી શકાય જ નહીં, નહીંથી ધર્મ પામી ન શકાય. ધર્મ એટલે જે પોતાના સ્વરૂપમાં લઈ જાય અને પોતાના પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ કરાવે, મોક્ષની પ્રાપ્તિ કરાવે, એને આપણે ધર્મ કહીએ છીએ. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નવ કર્મ આદિ ઉદ્ગલ દ્રવ્યોમાં પોતાની કલ્પના કરવી તેને સંકલ્પ કહે છે. અહીંયા થોડી સંકલ્પ વિશેની સમજ આપી. સંકલ્પ કોને કહે? કે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નવ કર્મ આદિ ઉદ્ગલ દ્રવ્યોમાં, બધું ઉદ્ગલ રૂપે છે. જો ભાવકર્મને પણ અહીંયા પુષ્કળ રૂપે લઈ લીધા છે. ભાવકર્મ છે તો એના પોતાના, અને કેમ એમ લીધા? કેમ કે એ ભાવ એના નથી, એટલે આત્મ સ્વરૂપમાં નથી, એ કાયમ રહેવાવાળા નથી. અને એમાં નિમિત્તને કારણે એવા ભાવ થયા છે, સાથે નિમિત્ત રહેલું છે. પરના નિમિત્તે જેવા ભાવ થયા છે, શુભ કે અશુભ ભાવ, એને લઈને ભાવકર્મ સંધાયા છે, એટલે એને પણ અહીંયા કાઢી નાખ્યા છે. તમને શુદ્ધ આત્માની દ્રષ્ટિ કરાવવી છે એટલે શુદ્ધ નહીં લઈને બતાવવું છે, એટલે શુદ્ધ નહીં ની અંદર આ બધાને કાઢી નાખ્યું છે. એટલે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, મૂળ કર્મ, જે શરીર આદિ ઉદ્ગલ દ્રવ્યોમાં પોતાની કલ્પના કરવી, કે એમાં હું છું, એમાં મારું કંઈક છે, એનું હું કંઈ કરી શકું છું, એવી જાતની કલ્પના કરવી, એવો વિચાર કરવો એને સંકલ્પ કહે છે. અને દેવના ભેદ જ્ઞાનમાં ભેદ માલુમ હોય તેને વિકલ્પ કહે છે. જ્ઞેયોના ભેદથી જુદા જુદા જ્ઞેયો છે અને એને લીધે જ્ઞાનની અંદર ભેદ પડવા એને વિકલ્પ કહે છે. કે જ્ઞાનની અંદર ભેદ ક્યારે પડે છે? જે જ્ઞેયો તરફ લક્ષ જાય છે, એટલે કે પર જ્ઞેયો તરફ, એના તરફ લક્ષ જાય છે તો એમાં ભેદ પડે છે. સ્વરૂપ તરફ લક્ષ જાય છે તો અખંડ આત્મા દેખાય છે, એમાં કોઈ ભેદ લાગતા નથી. અથવા તો એ વિકલ્પ રૂપે પરિણમે છે કે દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ કર્યો છે એટલે વિકલ્પ રૂપે પરિણમે છે કે આત્મામાં આટલા ગુણ છે, એ રીતે વિચાર કરે છે તો એ આત્માનો ભાવ નથી. તો ત્યારે પણ એને શું થાય છે તો કે એને ભેદ પડે છે, અને એ ભેદ પડે છે, એ જ્ઞાનમાં ભેદ પડ્યા તો એ જ્ઞાન છે એ પોતાનું જ્ઞાન રહેતું નથી. એ વિકલ્પ છે, એ વિકલ્પ છે, એ મનની સ્થિતિ છે. એને એના જ્ઞાનની પર્યાય જાણે છે કે હવે આ હું વિકલ્પ કરી રહ્યો છું, એ હું જાણનારી એની એ સમયની જ્ઞાનની પર્યાય છે, અને એ જાણે છે કે આ વિકલ્પ છે. જે ક્યાં જ્ઞેયો છે એ બધા પ્રમાણે એને વિકલ્પ થાય છે. મંદિરમાં જાય અને 24 પ્રતિમા જુએ તો 24 પ્રતિમાના જુદા જુદા નામ અને 24 જે ચંદ્ર ભગવાન પ્રતિમાને અત્યારે જે સિદ્ધ થઈ ગયા છે એવા એ ભગવાનને જયારે એમની પૂજા કરે છે, એમના દર્શન કરે છે, એમની સ્તુતિ કરે છે, તો એ બધું ભેદરૂપ શ્રદ્ધા છે, અને એ વખતે વિકલ્પ છે. એ વખતે વિકલ્પ છે, એ મનના ભાવ, મનની સાથે સંકળાયેલું છે. ભાવ છે એ શુભ ભાવ છે, અને એ વખતે જે કઈ એ તરફ એમના સંજ્ઞા, દાખલા તરીકે કઈ આ ઋષભદેવ ભગવાન, ઋષભદેવ ભગવાન એ સંજ્ઞા, અને ઋષભદેવ ભગવાન સંબંધિત જે કઈ વિચાર આવ્યા તે એ બધું વિકલ્પ છે. એટલે અહીંયા એમ કે છે કે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નવકર્મ એવા બધા પુદ્ગલોમાં કલ્પના કરવી, રાજવું એ સંકલ્પ, અને એ જે કઈ જ્ઞેય છે એમાં જ ભેદ કરીને જ્ઞાનની અંદર ભેદ કરવો એને વિકલ્પ થયો છે. એટલે આ શુદ્ધ જ્ઞેય જે છે એમાં કઈ રહેતું નથી, સંકલ્પ પણ નથી, વિકલ્પ પણ નથી, પરદ્રવ્ય તરફ કોઈ પણ પ્રકારની દ્રષ્ટિ નથી, એ માત્ર પોતાના સ્વરૂપને દર્શાવનારું એક શુદ્ધ નય છે. તો એવા શુદ્ધ નયની જ હવે વધારે વાત કરવાની છે, એટલે આપણે પણ એ શુદ્ધ નયને સમજ્યા. હવે 14મી ગાથા અહીંયા છે, જે આપણને પ્રશ્નોત્તર માળામાં આપણને 13-14 ગાથા કરવાની વાત આવી હતી, અને 14મી ગાથા કરવાની તો આપણે એક મહિના પહેલા પણ વાત થઈ હતી કે 14મી ગાથામાં આજે શબ્દ અસંયુક્ત શબ્દ અહીંયા મૂક્યો છે એ શબ્દ ઉપરથી વાત નીકળી હતી, એટલે કે 14મી ગાથા આપણે કરીશું. તો આજે હવે 14મી ગાથા આપણે લઈએ. સમયસારની 14મી ગાથા છે. અબદ્ધ સ્પૃષ્ટ અનન્ય ને જે નિયત દેખે આત્મને, અવિશેષ અસંયુક્ત તેને શુદ્ધ નય તું જાણતી. એ ગાથાનો અર્થ અહીંયા આપ્યો છે કે જે નય આત્માને બંધ રહી, બંધ રહી અબદ્ધ લખ્યું છે ને પહેલો જે સ્પષ્ટ શબ્દ, અબદ્ધ સ્પષ્ટ એટલે પહેલા શબ્દમાં બે શબ્દ છે, અબદ્ધ છે અને અસ્પષ્ટ, અબદ્ધ અને અસ્પૃષ્ટ. અ જે છે એ બદ્ધની સાથે પણ લાગે છે અને અસ્પૃષ્ટની આગળ પણ લાગે છે. અબદ્ધ સ્પૃષ્ટ ભેગું લીધું છે, એટલે બદ્ધ એટલે બંધાયેલો, અબદ્ધ એટલે બંધાયેલો નથી તેવો બંધ રહી, અને અસ્પૃષ્ટ એટલે જે સ્પર્શાયેલો નથી તે. અસ્પૃષ્ટ અર્થ એવો થાય જે સ્પર્શાયેલો નથી તે, વિચાર દ્વારા પરના સ્પર્શથી જે રહિત છે તે, સ્પર્શાયેલો નથી તે, વિચારના સ્પર્શથી રહિત છે તે, એટલે અબદ્ધ સ્પૃષ્ટ. અને અનન્ય એટલે અન્ય પણા રહિત, બીજા પણા રહિત છે તે, બીજા પણા રહિત છે એટલે બીજા રૂપે નથી તે, પોતા રૂપે જ છે બીજા રૂપે નથી તેઓ. પછી આગળ વધારે કહ્યું છે જે નિયત દેખે કરીને કહ્યું છે તો એમાં એવું કીધું છે કે ચળાચળતા રહિત, ચળ અને અચળ એવું એમાં રહેવું નથી, એમાં એવા ફેરફાર થતા નથી, એટલે ચળ અચળ એનાથી રહિત થયો છે તેવો. અને અવિશેષ લખ્યું છે અહીંયા આગળ, તો અવિશેષ એટલે વિશેષ રહિત, અને અસંયુક્ત એટલે અસંયુક્ત, અન્યના સંયોગો રહિત, કોઈ સંયોગો સાથે જોડાયેલો નથી તેવો. એવા પાંચ ભાવ રૂપ દેખે છે, પણ નહીંની વાત છે, જે નય આવા પાંચ ભાવ રૂપે દેખે છે તેને એ શિષ્ય તું શુદ્ધ નય જાણ. આપણે પેલા વાત કરી દસમા કળશની અંદર શુદ્ધ નય નું, હવે આગળ કથન આવવાનું છે, એમ કરીને શુદ્ધ નય કેવો છે એ દર્શાવ્યું, અને હવે એ શુદ્ધ નય કોને સમજવો એની વાત અહીંયા આ ગાથામાં કરી છે. આ ગાથા બહુ અગત્યની છે, અઘરી પણ છે, અને વિસ્તાર એનો ઘણો કર્યો છે, ટીકા પણ એટલી અદભુત લખી છે અને ભાવાર્થ પણ મળતી હોય છે. તો અહીંયા એમ કહે છે કે આવા જે પાંચ ભાવ છે એ પાંચ ભાવ એવા રૂપે જે જુએ છે એવું શુદ્ધ નય છે. જે શિષ્ય તું આવા પાંચ ભાવ રૂપે જે જુએ છે એને તું શુદ્ધ નય જાણ. કયા પાંચ ભાવ? કયા? બંધ રહીત અને સ્પર્શ રહીત, અન્યપણા રહીત અને જળ અચળતા રહીત, વિશેષ રહીત અન્યના સંયોગ રહીત, એવા પાંચ ભાવ, એવા પાંચ ભાવ રૂપે જે જોનારો નય છે. નય એટલે યાદ છે ને, પાછું ભૂલી ગયા. નય એટલે જ્ઞાનનો અંશ. એક એંગલથી આપણે જોઈએ, એક દ્રષ્ટિ કરીને, એક દ્રષ્ટિથી જોઈએ, એક પર્ટિક્યુલર પોઈન્ટ ઓફ વ્યૂ પોઈન્ટ, એને આપણે નય કહીએ છીએ. એક દ્રષ્ટિથી આપણે જોઈએ એ નય છે, એ જ્ઞાનનો અંશ છે. એટલે કોઈક રીતે આ વસ્તુ આમ છે જે કરીએ છીએ એ નય થયું. એટલે હવે આમાં શુદ્ધ નયની વાત લીધી છે, તો શુદ્ધ નય કેવો છે એ કયા પછીથી અહીંયા એમ કહે છે કે તું શુદ્ધ નય કોને કહીશ? તો કે જે નય તને આવું સ્વરૂપ આત્માનું દર્શાવનારો હોય એ નયને તું શુદ્ધ નય કહે. ગમે તે નયને તું શુદ્ધ નય નહીં કહી. વાત આટલી કરી છે. આ પાંચ ભાવ રૂપ જે દેખનારો નય છે, આ પાંચ ભાવ રૂપ જે આત્માનું વર્ણન કરનારો નય છે, આ પાંચ ભાવ રૂપ આત્માને દર્શાવનારો જે નય છે એ શુદ્ધ નય છે. એને તું શુદ્ધ નય માન, બીજાને તું શુદ્ધ નય નહીં માન. હું વાત આ ગાથામાં એ કહેવી છે, ટીકામાં વાત આગળ કહે છે કે નિશ્ચયથી અબદ્ધ અસ્પૃષ્ટ, અનન્ય નિયત અવિશેષ અને અસંયુક્ત એવા આત્માની જે અનુભૂતિ તે શુદ્ધ નય છે. શુદ્ધ નય શું છે? તો કે નિશ્ચયથી તો આવો જેને અનુભવાય એ અનુભૂતિ જે છે એ જ શુદ્ધ નય છે. જ્યારે એ અનુભવાય આત્મા આવો અબદ્ધ અસ્પૃષ્ટ, નંદાયેલો પણ નહીં, સ્પર્શાયેલો પણ નહીં, બીજા પણ નહીં, અને નિયત અને એમાં વિશેષ નહીં એટલે પર્યાયો નહીં, વિશેષતાની વાત છે ને, એટલે અસંયુક્ત બીજા જોડે જોડાયેલો નથી એવો અનુભવમાં આવવો જોઈએ ને. એ પાંચ ભાવ વાત કરી, પણ એવો જે અનુભવમાં આવે એ અનુભવમાં આવે છે ત્યારે એ અનુભૂતિ જે છે તે જ શુદ્ધ નય છે, અને એ અનુભૂતિ આત્મા જ છે. એ અનુભૂતિ આત્માની થાય છે, એવા આત્માના સ્વભાવની અનુભૂતિ થાય છે કે જેવો ત્રિકાળી આત્માનો સ્વભાવ છે એવો શુદ્ધને દ્વારા અનુભવમાં આવે છે. શુદ્ધને દ્વારા એ અબદ્ધ સ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ અસંયુક્ત એવો અનુભવમાં આવે છે, અથવા તો એ જયારે અનુભવાય છે ત્યારે એ નય કયો છે? તો એ શુદ્ધ નય છે. અને અનુભૂતિ જે થાય છે તે આત્માની જ એમાં અનુભૂતિ છે. એ રીતે આત્મા એક જ પ્રકાશમાન છે. શુદ્ધ નય કહો યા આત્માની અનુભૂતિ કહો યા આત્મા કહો, એક જ છે, જુદા નથી. તો ગુંચવાળો કાઢી નાખ. શુદ્ધ નય છે એ જ્ઞાનનો અંશ છે, એવા જ્ઞાનનો અંશ છે કે જે અપૂર્વ એવા પોતાના સ્વરૂપને જણાવનારો અંશ છે. એવો જ્ઞાનનો અંશ છે કે એ આત્માના શુદ્ધ નિર્મળ સ્વરૂપને જણાવનારો અંશ છે. હવે જણાવે એટલે કંઈ કહે છે, એ પોતે જે બહુ અનુભવ કરે છે, કોઈ એને બીજું કંઈ કાનમાં કહેતો નથી. એ પોતે પોતાના સ્વરૂપનો અનુભવ પોતે જાતે જ કરે છે, એટલે અનુભૂતિ થઈ. અને અનુભૂતિમાં જે અનુભવાય છે તો તે શું છે? એ પોતાનો આત્મા જ છે, એટલે ત્રણેય જુદા નથી. શુદ્ધ નહીં કહો યા આત્માની અનુભૂતિ કહો યા આત્મા કહો, એક જ છે, ત્યાં કંઈ દ્વેષ રહેતો જ નથી, બે પણ કંઈ છે જ નહીં. હું જુદો જુદો અને મારો આત્મા જુદો એવી તો કોઈ વાત છે જ નહીં. આ જયારે હું કહીએ છીએ ત્યારે બધું આવી જાય, જીવન અંતરમાં ચાલ્યા જવાય. હું શાંતિથી વિચાર કરીએ ત્યારે આપણે જયારે હું કહીએ એ વખતે આપણે આત્મામાં છીએ, પણ એ આપણે સમજી નથી શકતા. અભ્યાસ નથી ને એટલે હું કહેતા આપણે આત્મા છીએ એવો અનુભવ નથી થતો. જ્ઞાનીને થાય છે, જ્ઞાનીને સમય સમયે એ ભલે એ ધ્યાનમાં નથી છતાં પણ એ હું અનુભવે છે. સમય સમય પોતે આત્માને દ્રષ્ટિ ત્યાં જ છે એમ કહીએ છીએ ને કે જ્ઞાનીની દ્રષ્ટિ આત્મા તરફ જ હોય. એમની શુદ્ધ પરિણતિ થઈ છે અને હવે શુદ્ધ પરિણતિ જ રહે છે. બીજું કામ કરતા હોય તો પણ એ સમય સમય પોતાને ભૂલતા નથી. આપણે તો પર્યાય નથી ભૂલતા કે હું મનુષ્ય છું એ નથી ભૂલાતો. કોઈ પણ સમયે તમને મોમાંથી ઉઠાડવામાં આવે તો પણ તમને મનુષ્ય છો એ વાત નથી ભૂલાતી. ગમે તેવા વેશ તમે લેતા હો, ડ્રામામાં કોઈ પણ જગ્યાએ કંઈક બન્યા હો કંઈ પણ, તો પણ તમે તમારા કે મનુષ્યપણાને ભૂલો છો નથી ભૂલતા. એમ નથી, મનુષ્યપણું તો પર્યાય છે. આત્માને એવું મનુષ્યપણું પણ નથી ને દેવપણું પણ નથી ને નારકીપણું પણ નથી. જેને એવો આત્મા અનુભવાતો હોય એ જ્ઞાની છે. અહીંયા તો ક્ષણે ક્ષણે મનુષ્યપણું તો અનુભવાય તે તો ઠીક છે, પણ મનુષ્યમાં પછી પાછું નામ અનુભવાય કે હું રમેશ ડોક્ટર એવું અનુભવમાં આવે. એ તો મિથ્યા દ્રષ્ટિકોણ છે, એને તો મિથ્યા દ્રષ્ટિકોણ કહેવાય. જે નથી એને માને એને મિથ્યા દ્રષ્ટિ કહેવાય. એ મનુષ્ય નથી, એ એની કોઈ પર્યાય નથી, એ બધું ક્ષણિક છે. જે સ્વરૂપ છે એને માને એને સમ્યક દ્રષ્ટિ કહેવાય. બહુ સહેલી બધી વ્યાખ્યાઓ છે આ શાસ્ત્રની અંદર, ભારે શબ્દો મૂક્યા છે, પણ આપણે એના સેવા કરીને શાંતિથી વિચાર કરીએ તો બહુ બધું સહેલું છે. થોડી સરળતાની જરૂર છે અને થોડા અભિમાનના ત્યાગની જરૂર છે. બધું સમજાઈ જાય એવું છે અને અનુભવ પણ થઈ જાય. અહીંયા કહે છે કે શુદ્ધ નય કહો યા આત્માની અનુભૂતિ કહો યા આત્મા કહો, એક જ છે, જુદા નથી. અહીં શિષ્ય પૂછે છે કે જેવો ઉપર કયો તેવા આત્માની અનુભૂતિ કેમ થઈ શકે, જેવા આત્માની અનુભૂતિ કેવી રીતે થઈ શકે, શિષ્ય પ્રશ્ન કરે છે. અને એનું સમાધાન આચાર્ય ભગવાન આપે છે. આચાર્ય ભગવાને પ્રશ્ન અને સમાધાન બંને મૂક્યા છે કે બદ્ધ સ્પૃષ્ટત્વ આદિ ભાવો બદ્ધપણું બદ્ધાવાપણું અને સ્પર્શાયેલું બીજા દ્વારા સ્પર્શાયેલું રહેવું એવા ભાવો અભૂતાર્થ હોવાથી એ ભાવો અનાદિના નથી. એ અભૂતાર્થ હોવાથી ભૂતાર્થ હોય એ અનાદિનું હોય, એને કોઈ આદિ હોય જ નહીં. પહેલેથી જો એ કાયમ હોય નિત્ય હોય એ ભૂતાર્થ છે. પણ આ તો આ બધા બદ્ધપણું અને સ્પર્શાયેલો છું એવા જે ભાવો જે છે એ અભૂતાર્થ છે. કેમ કે એ કાયમ ટકવા વાળા નથી, કાયમ રહેવા વાળા ભાવો નથી. કોઈ પણ બદ્ધપણાનો જે ભાવ છે હું બંધાયો છું એવો ભાવ અનાદિમાં અનાદિકાળથી આ જીવ છે ત્યારથી જુદી જુદી રીતે છે, એક સરખો એવો નથી. કોઈ વખતે કોઈક રીતે બંધાયેલો છે અને કોઈક રીતે વખત કોઈક રીતે બંધાયેલો છે અને કોઈક રીતે કોઈકથી સ્પર્શાયેલો છે અને કોઈક વખતે કોઈકથી સ્પર્શાયેલો છે. એટલે એવા ભાવો એના અનંત ભાવો એ કરી ચૂક્યો છે. એટલે એ બધા ભાવો એ થાય છે અને ચાલ્યા જાય છે. એટલે એ રીતે એ ટકતા ભાવો નથી, એટલે એ અભૂતાર્થ છે, ભૂતાર્થ નથી. અબદ્ધ સ્પૃષ્ટત્વ આદિ એટલે વગેરે અબદ્ધ સ્પષ્ટત્વ આદિ એટલે બાકીના બીજા ચાર પણ એની સાથે લઈ લેવાના. એટલે બધા પાંચે પાંચ ભાવો અભૂતાર્થ હોવાથી એટલે પાંચે પાંચ ભાવો એટલે કઈ રીતે લેવાના કે પેલું અબદ્ધ તું એની જગ્યાએ અહીંયા બદ્ધ સ્પષ્ટત્વ લીધું છે. પેલું અનન્યની જગ્યાએ જે છે અન્ય એ લેવાનું, અનન્ય એટલે અન્ય નહીં તે, એટલે એ રીતે અહીંયા લેવાના. એવા ભાવો જે છે આ જે અત્યારે ઉપર પાંચ ભાવ કયા એના બરાબર વિરુદ્ધના ભાવ એ બધા અભૂતાર્થ હોવાથી એ અનુભૂતિ થઈ શકે છે. કેમ કે આવા ભાવો કાયમ રહેવા વાળા ન હોવાને કારણે જે ભૂતાર્થ જેવા જે અબદ્ધ ભાવ અનન્ય ભાવ નિયત ભાવ અવિશેષ ભાવ અસંયુક્ત ભાવ એવી અનુભૂતિ થઈ શકે છે. અત્યારે વર્તમાનમાં એને બદ્ધ રૂપે છે, સ્પર્શાયેલા રૂપે છે, રહી રહ્યો એમાં કઈ વાંધો નથી, પણ એ કાયમ એને ટકવાનું નથી. એ અભૂતાર્થ છે, એટલે એ ચાલુ જવાનું છે, ચાલુ જાય ત્યારે એને અનુભવમાં એ અભક્ત સ્વરૂપ, અસ્પૃષ્ટ એવું સ્વરૂપ, અનન્ય સ્વરૂપ એવું એને અનુભૂતિમાં આવી શકે છે. અને આ વાત એને પછી દ્રષ્ટાંતથી પ્રગટ કરવામાં આવશે. તો પછી આપણે આવતા સ્વાધ્યાયની અંદર એનું દ્રષ્ટાંત લઈશું. જો આજે શરૂઆતનો જે ભાગ હતો એ આપણે ફરીથી કર્યો છે, એ પહેલા કરી ગયા હતા ગઈ વખતે પણ, અને ફરીથી કર્યો કેમ કે એના અનુસંધાન વિના આ આગળ કઈ સમજાય નહીં. એટલે આપણે થોડું દરેક વખતે થોડુંક રિપીટેશન કરવું પડશે. આપણે 14મી અને 15મી ગાથા કરવાની છે પ્રશ્નોત્તર માળામાં જે આવ્યું છે તે પ્રમાણે, કે આખું સમયસર નથી કરવાનું. એટલે આ 14 ગાથા અને 15મી ગાથા કરીશું, પછી આગળ જે પ્રમાણે પ્રશ્નોત્તર માળામાં આવશે તે પ્રમાણે કરીશું. એટલે મોટા શાસ્ત્રોની ગાથા જો કંઈક આવશે તો હવે આપણું લેવલ એવું થયું છે આટલો બધો પ્રશ્નોત્તર માળાનો અભ્યાસ કર્યા પછીથી કે આપણે એ શાસ્ત્રને સમજી શકીએ. એટલે માત્ર એ વસ્તુને પ્રશ્નોત્તર માળામાંથી કરવાને બદલે મૂળ શાસ્ત્રમાંથી કરવાનો આપણે વિચાર રાખીશું. તો આજનો સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. જય જીનેન્દ્ર કૃષ્ણ.